હે પક્ષીરાજ, આ સૃષ્ટિમાં જીવ માત્ર રોગી છે અને એક નેમ ધર્મ ભેષજ પુની, ભેષજ એટલે કોઈ પણ ઔષધ સાની સાથે લેવાનું છે. આયુર્વેદમાં ઔષધને જેની સાથે લેવાનું હોય એને ભેષજ કહેવામાં આવે. કોઈ પાણી સાથે હોય, ગરમ પાણી સાથે હોય, રસ સાથે હોય, મધ સાથે હોય, એમ જુદી જુદી રીતે, એટલે એને ભેષજ કહેવામાં આવે. તો આવા અનેક ભેષજ, અનેક રોગ અને અનેક ઉપચારો છે, છતાંય એ રોગ ભગવદ કૃપા વગર, સત્સંગ વગર એ શાંત થતો નથી. અને આમ એહી બીધી સકલ જીવ જગ રોગી. આ જગત આખું જ રોગી છે. આ જગત આખી જ એક ઔષધાલય છે. બધા જ એનાથી પીડાય છે. એટલે કોઈ બાકી નથી. તો આવા જગતની અંદર જે રોગી રોગી છે એને શોક હરખ ભય, બસ એને માટે અંગ્રેજીમાં શેક્સપિયરે પણ બહુ સરસ વાત કરી. આખું જગત એ ગાડાની હોસ્પિટલ છે. અને એમ કહ્યું, શોક હરખ ભય પ્રીતિ, સમ ફોર વેલ, સમ ફોર વાઇફ, સમ ફોર અધર્સ. કઈક ને કઈક માટે કોઈક ને કોઈક રોગી તો છે. કોઈક ભયનો રોગી હોય, કોઈક અતિ આનંદનો રોગી, જેમ સન્નિપાત થઈ જાય, ખડખડાટ અસ્યા જ કરે, તો રડે તો રડ્યા જ કરે, મોં પાડે તો મોં જ પાડ્યા કરે, એમ કોઈ શોકથી પીડિત હોય, એમ ભય, પ્રેમ, વિયોગ, જે જેને જેવો રોગ થયો હોય એ પ્રમાણે એ નાચ્યા કૂદ્યા કરે. જગત ગાડું છે, પાગલ છે. કોઈ આનંદમાં આવી નાચ્યા કરશે, જેમ મીરા, ચૈતન્ય મહાપ્રભુ પાગલ નાચ્યા જ કરે, પણ એ ભગવાનને માટે નાચ્યા કરે. પણ ક્યાંક ને ક્યાંક એને રોગ તો લાગે જ પડે, ભગવાનના નામનો રોગ લાગ્યો પડ્યો. તો અહીંયા ગાડી હરખ, શોક, ભય, ભયનો માર્યો પણ હમણાં આવશે, આમ એવી બીક લાગે. હા પૂછે, મહારાજ બીક લાગ્યા કરે છે, આમથી આમથી બીક લાગ્યા કરે છે. કારણ હોય તો જુદું છે, પણ મનમાં એક ભય બેસી ગયો હોય, શું થશે, કેમ થશે, કઈ બાજુથી, ક્યારે, કેવી રીતે, આમ એના મનના ભયમાંથી બહાર ના નીકળી શકે. જેમ પેલો બહુ રૂનો ઢગલો જોયા પછીથી પેલો પીજારો ગાંડો થઈ જાય, અને કોણ કાંચશે, કોણ પીંચશે, કોણ કાંચશે, કોણ પીંચશે, બકવાસ કરવા જ માંડ્યો રાત દિવસ. એકવાર એટલું બધું રૂ જોયું જીનમાં કે આટલું બધું રૂ કોણ બધવાનું એ કરશે. એને ખૂબ ઉપચાર કરાયા, ખૂબ ઉપચાર કર્યા, સારું ના થયું. કોઈ કઈક ભાઈ એને કે છે, હવે મટશે જ નહીં, હું મટાડી આપું, કેવી રીતે, તકે પેલા રૂમ આગ લાગીને બળીને બળીને ખલાસ થઈ ગયો હતો. હે, સારું થઈ ગયું, મગજમાંથી પેલું જતું. તો મન, આ માનસ રોગ છે બધા. એ માનસ રોગની વાત અહીંયા ગાડી આપણને બહુ સ્પષ્ટ. કાગવો સુંડી કહે છે, પક્ષીરાજ, આ બધા મનના રોગો, હરખ, ભય, શોક, પ્રીતિ, કોઈની સાથે પ્રેમ, કોઈ પણ પ્રકારનો પ્રેમ હોય, એ પણ એક એક જાતનો એક રોગ જ છે. તો આ રોગ જે છે એ રોગમાંથી કોઈ ઉગર્યો નથી. બધા જ, આખું જગત, જગતનો જીવ માત્ર આ રોગથી પીડિત છે.
માનસ રોગ કછુ કમાયેગા,
એ જ વાત આવી. આ માનસ, માનસિક રોગો, મેં કંઈક તમને જે કંઈ હતા થોડા ઘણા એ કંઈ બતાવ્યા, કછુક ઘણા બધા છે, એનો કોઈ કોઈ પાર નથી ને કોઈ ગણતરી નથી. એટલે આ માનસ રોગ કંઈક તમને, પણ આવા તો કંઈક છે, પણ થોડા ઘણા બે પાંચ તમને સમજાવવા પૂરતા દાખલા આપવા માટે અહીંયા આગળ બે પાંચ દસ રોગ તમને કયા, બાકી તો રોગ એટલા બધા છે કે આપણને હજુ સુધી એની ખબર નહીં હોય કે આને રોગ કહેવાય. તો એવા નવા નવા અનેક રોગો આપણી જાણ બહારના પણ છે. એ મેં તમને જે મને યાદ આવ્યા એટલા કહ્યા, અને બીજા કેટલા છે એ તો ભગવાન જાણે, પણ કછુક કહે મેં. બધાને જ હોય છે, પણ કોક વિરલો. કશ્ચિન માં વેતી તત્વતા, ભગવાનને તો કોઈ પામી શકે. અને આ પાગલપણની દુનિયામાંથી બહાર કોણ નીકળી શકે? કોક જ વિરલો, કોક જ મહાપુરુષ. આ મૂર્ખતામાંથી, પાગલપણા ગાડાપણામાંથી બહાર નીકળી શકે. બાકી તો હઈ સબકે લખી, બધામાં આ છે. આ બધા ગાડા છે, પણ મારે એનાથી બચવું છે. હઈ લખી સબ, બધે આનું આ જ છે. એમ એને સમજી લીધું, ઓળખી લીધું, પણ હવે એ સમજવાળો કોણ? કોક વિરલો. કોક વિરલ માણસ હોય એ જ કંઈક કરોડોમાંથી એકાદ એને સમજી શકે અને એમાંથી પાર નીકળી શકે. જે આને જાણે એ જ બચી શકે, એ જ એમાંથી બહાર નીકળી શકે. કછુ પાપ, અને કંઈક થોડા ઘણા પાપ કર્યા હોય તો એ પાપમાંથી, બધા પાપમાંથી નથી બચી શકતો. કછુ પાપ, થોડાક પાપમાંથી માણસ સમજણ પૂર્વક એમાંથી બહાર નીકળી શકે. પણ એ પૂરેપૂરો નાશ નથી પામતો. આ રોગો જીવનમાંથી પૂરેપૂરા સમાપ્ત થઈ જતા, થઈ શકતા જ નથી. પણ કે છે કે જાન પાવહી જન પરિતાપી, નાશ ન પાવહી, પણ લોકોને પીડા જ આપ્યા કરે. જન પરિતાપ, માણસ જીવ માત્રને કેમ કરીને દુખી કરવું, એ જ આ માનસિક રોગનું એક વ્યવસાય, એ જ એનું કાર્ય. માણસ રોગનું કામ જ એ, પશુ પક્ષીને પણ પીડે, માણસને તો પીડા આપે જ, કોઈ જીવ બાકી ના રહે. જન પરિતાપી, અને ક્યારે પણ એનો મૂળ નાશ ન થાય. જેમ ધરો છે, ચીડો છે, એને ગમે એટલો ખોદકોદ કરીએ, ગમે ત્યાંથી ફરી પાછો ફૂટી જ નીકળે, એમ આ મનની અંદર આપણા જીવનમાં કોઈ એક સૂક્ષ્મ વડના બીજ જેવું કે ખસખસના દાણા જેવું એક નાનું સરખું બીજ પણ અંદર હોય ને, તો અંકુરિત થઈને ફરી પાછું મોટું વકરે, ઝાડ થયા વગર ના રહે. એટલે નાશ ન પાવે, એનો કોઈ દિવસ નાશ જ ના થાય. ગમે એટલી ખોદખોદ કરો, ચીડાને ધરો ને, પણ એ ફરી ઉગે જ, અને એના તરફ લક્ષ ના આપો ને તો એ આખી ફેલાઈ જાય. તો લક્ષ ધર્મ ભજનથી, સત્સંગથી એના તરફ જો લક્ષ આપીએ, ધ્યાન આપીએ, તો જેમ ખેડૂત સતત એની ખેતીને સાચવવા માટે, ઉછેરવા માટે, પાકને બચાવવા માટે અંદરથી આ ચીડો અને ધરો એને કાઢ્યા જ કરે, નિંદ્યા જ કરે, નિંદ્યા એમ એને જ્યાં સુધી રોજ ને રોજ સાફ ન કરીએ, તો ફરી પાછું એ જામી જવાનું. જેમ કોઈ પણ સરસ મજાનું પાત્ર હોય, વાસણ તાંબાનું, એને રોજ ને રોજ સાફ કરવામાં ન આવે તો સાંજ પડે ઝાંખું પડી જાય. એટલે નિયમિત રીતે એને સાફ સુફ રાખવું પડે. તો અહીંયા નાશ ન પામનારી આ માનસિક પીડાની વ્યાધિઓ, એને કે દરેક વ્યક્તિ માત્રને પરિતાપ અને દુઃખ આપનારી છે, એના માટે સતત જાગૃત રહેવું પડે. વિષય વાસનાઓના કુપત્ય રોગ થયો હોય અને કહ્યું કે ભાઈ આ ઔષધ લેવાનું છે, આ પથ્ય આ ચરી પાડવાની છે, પણ ચરી ન પાડીએ અને ખાઈ લઈએ, કદાચ જબરજસ્તી ચરી પડાવે પણ છાનું માનું ખાઈ લઈએ. જીભ હાથમાં ન રહેતી હોય, બસ ખાવું. એક બાજુ ઔષધ ખાય, બીજી બાજુ પરહેજ ન પાડે તો એની પરિસ્થિતિ શું થાય? વિષય અંકુરો અંદરથી ફૂટી જ નીકળે અને રોગ ન થાય. રોગ જાય જ નહીં, નવો નવો રોગ અંદરથી ફૂટ્યા જ કરે. પણ જેનું પથ્ય અને કુપથ્ય, પ્રભુનું નામ રસાયણ છે, પણ જો પથ્ય ફળાય નહીં તો તેનું ફળ લેશ ન પામે ભવરોગો. કદી જાય? ક્યારેય ના જાય. લખ 84 નો એક આંટો પૂરો થાય ને પછી બીજો શરૂ થઈ જાય, પણ પથ્ય ન પડાય ત્યાં સુધી ભવરોગો ક્યારેય જતા નથી. અને એટલા માટે કહ્યું, હે પક્ષીરાજ, આ વિષય વાસનાઓ એ તો કુપથ્ય. ઔષધને વિકૃત કરી નાખે અને એને વિરુદ્ધમાં જાય એવો એવો આહાર લઈએ એને કુપથ્ય. અને પથ્ય એટલે ઔષધને પોષણ આપે અને ઔષધની શક્તિને બળ આપી રોગનું નિવારણ કરે એ પ્રમાણે આહાર ખોરાક લઈએ એનું નામ પથ્ય. કુપથ્ય તો આપણે માટે ખૂબ છે. ભગવત ભજન, ભગવત સ્મરણ, ભગવાનની સમીપ જવું છે, પણ ત્યાં આગળ અનેક પ્રકારની વૃત્તિઓ, વાસનાઓ, કામ, ક્રોધ, લોભ, અહંકાર, મદ, વિકૃતિઓ એ સામે આવીને ઉભી જ રહે અને અંદર નખાતી જ જાય, ઠલવાતી જ જાય. રોગ ક્યાંથી મટે? ભવરોગો કદી જાય? આ ભવરોગ ક્યારે મટે જ નહીં. નાશન પાવહી જન પરિતાપી. આમ દુઃખ આપવા વાળી આ વૃત્તિઓ ક્યારેય જીવનમાંથી નાશ પામતી નથી. માણસ કેવો દુઃખી થઈ જાય છે વિકૃતિઓથી, એટલો બધો દુઃખી થાય, એટલો બધો કે પોતાની જાતને ભૂલી જાય કે હું માણસ છું, હું સારો માણસ છું, હું ડાયો છું કે હું ગાંડો છું. વિકૃતિઓ એને મૂર્ખ બનાવી દે અને મૂર્ખપણામાં એને પોતાને કશું ભાન ના રહે કે હું બધાની વચ્ચે કેવા, હું કેવો દેખાઉં. એટલે નાશ અને પાપ આ વિકૃતિઓ એવી માણસને મૂર્ખ બનાવી દે, પશુ બનાવી દે કે એને પોતાને ખબર ના પડે હું માણસ દેખાઉં છું કે પશુ તરીકે લોકોની વચ્ચે દેખાઉં છું, કઈ દ્રષ્ટિમાં છું. તો એવી આ વૃત્તિઓને વિષય કુપથ્ય પાઈ, કે કુપથ્ય આવે એટલે અંદરથી વાસનાઓના અંકુર ફૂટે. અને એકવાર અંકુર ફૂટ્યો, એના તરફ લક્ષ્ય ન આપ્યું, પછી એ મોટું ઝાડ વકરે અને એ વકરેલાની નીચે પછી બીજું કશું ના થાય. જેમ બહુ મોટો વડ હોય, મોટું વૃક્ષ હોય, એની નીચે બીજી કઈ વસ્તુ, બીજું કોઈ રોપ, બીજું કઈ પણ રોપો જોઈએ થવા જ ના દે. એમ આ વિકૃતિઓ એટલી બધી વકરી જાય કે સદવૃત્તિઓને એની નીચે ઉગવા જ ના દે એના એના વણછામાં, વણછો. કે તો એ પ્રમાણે કહ્યું કે વિષય કુપથ્ય પાઈ અંકુર. કુપથ્ય આવા અંકુરિત થયા એની સાથે મુનિ
હૃદય,
એને સામાન્ય માણસ શું કરી શકે જે પામર છે? વિકૃતિઓની વચ્ચે જ જન્મ્યો છે, વિકૃતિઓથી જ જન્મ્યો છે, વિકૃતિમાં જ જીવી રહ્યો છે. એ બાપડો બિચારો એ કેવી રીતે એમાંથી બચી શકવાનો હતો? એને બચવા માટે કોઈ ઉપાય નહીં, કારણ સતત જેમ ગંદકીની અંદર માત્ર ગંધાતું નર્ક હોય, એની અંદર જ કીડો જન્મ્યો હોય અને એની અંદર જ જીવ્યા કરે, એની અંદર જ રમ્યા કરે, ફર્યા કરે, એવી રીતે સામાન્ય બિચારો બાપડો જેને કહેવાય, અત્યંત ગરીબ કરુણ અવસ્થા જેની પાસે દરિયા પાપ છે, વિકૃતિઓ છે, એવા બિચારાની શી ગણતરી? બિચારા એને બાપડો કહી દીધો. બિચારો બિચારો કોણ કહેવાય જેને કોઈ આધાર ન હોય? બાપડો કે બિચારો કહેતા વિચાર કરજો. હા, આપણે કે બિચારો જો ને બાપડો આવો આવો થઈ ગયો, પણ જેને કોઈ આધાર ના હોય, બિલકુલ આધાર વગરનો અનાથ થઈ ગયો એને, એને બિચારોને બાપડો કહેવાય. તો અહીંયા આગાડી પક્ષીરાજને કહે છે, ગરુડજીને કહે છે કાગુસુંદી કે આવા માણસો બિચારા બાપડા, એટલે ભિખારી ગરીબ, સાવ ગરીબ, એને બિચારોને બાપડો કહેવાય, કશો જ આધાર ન હોય, સડતો હોય, રીબાતો હોય. તો અહીંયા આગાડી એવી વિકૃતિ વાળા જીવ માત્ર ને બિચારાને બાપડા કહી દીધું.